તારીખ 20/9/1995 શ્રી પરમાગમ સાર બોલ નંબર 937, 933, 934, 935 અને 958 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 630
937 મિથ્યા દર્શનના કારણે ઉઘાડરૂપ જ્ઞાન અપ્રયોજનભૂતમાં લાગે, પણ પ્રયોજનભૂત તત્વ એવા દેવ ગુરુ શાસ્ત્ર વગેરેના નિર્ણયમાં ન લાગે. મિથ્યા દર્શન એટલે દર્શન મોહ, જીવને પરિણામમાં દર્શન મોહનું બળવાન પણ હોય ત્યારે ઉઘાડરૂપ જ્ઞાન એટલે બુદ્ધિ ગમે એટલી હોય, બુદ્ધિ ઘણી હોય ગમે એટલી હોય એટલે ઘણી બુદ્ધિ હોય તો પણ એ બુદ્ધિ અપ્રયોજનભૂત વિષય પકડે, પ્રયોજનભૂત વિષય ન પકડે. અહીંયા પ્રયોજનભૂત વિષયમાં દેવગુરુ શાસ્ત્ર લીધા છે, તો પ્રયોજનભૂત તત્વ તો સાચા દેવગુરુ શાસ્ત્ર એ તો એટલા માટે લીધા છે કે મોક્ષ માર્ગ પ્રકાશના 9મા અધિકાર ઉપરના પ્રવચનોમાંથી આ વચનામૃત લીધેલું છે. એટલે ચોડનમલજી જે વાત કરે છે, લખે છે, એને અનુસરીને ગુરુદેવ બોલે છે. આપણને અહીંયા એમ પ્રશ્ન થવા યોગ્ય છે કે અમારી બુદ્ધિ તો સાચા દેવગુરુ શાસ્ત્ર વગેરેના નિર્ણયમાં લાગે છે, અને છતાં મિથ્યા દર્શન તો છે, દર્શનનો તો છે. આપણને આ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. જે જીવો સાચા દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય ન કરી શકે કે સાચા દેવ, સર્વજ્ઞ દેવ, વિતરાગ દેવ કેવા હોય, નિર્ગ્રંથ ગુરુ કેવા હોય, કેમ કે શ્વેતાંબર અન્યમતી એ લોકો નિર્ણય નથી કરી શકતા કે દેવગુરુ શાસ્ત્ર કેવા હોય, તો એમને તો ગ્રહિત મિથ્યા છે, એટલે કે દર્શન મોહ તીવ્ર છે. પણ આપણે તો એમાંથી પણ નીકળીને આવ્યા, શું એવું નક્કી કર્યું, નિર્ણય કર્યો કે એ દેવગુરુ શાસ્ત્ર બરાબર નથી, આ દેવગુરુ શાસ્ત્ર બરાબર છે. છતાં દર્શનમોહ તો છે, તો કે દર્શનમોહ એટલો ઓછો છે. ગ્રહિત મિથ્યા દર્શનમાં દર્શનમોહની પ્રબળતા હોય, તેના કરતાં સાચા દેવગુરુ શાસ્ત્રને સ્વીકારે એમાં દર્શનમોહ ઘટેલો હોય, એટલો ફરક તો અવશ્ય છે. પણ એવું પણ અનંતવાર થયું, એ પ્રકારે દર્શનમોહ પણ અનંતવાર મંદ થયો. હવે એથી આગળ ચાલવું જોઈએ. જે દર્શનમોહ મંદ થયો તો ઓર મંદ થાય, વધારે મંદ થાય, વધારે મંદ થાય, એટલો મંદ થાય, એટલો મંદ થાય કે છેવટે ઉપશમને યોગ્ય થાય. એટલે સુધીનો જેટલો પ્રોસેસ હોય એ બધો પ્રોસેસ જો બરાબર થાય, યથાર્થપણે થાય, તો ઉપશમ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે અહીંયા દેવગુરુ શાસ્ત્ર તો મોક્ષમાર્ગ પ્રકાશકના કથન અનુસાર છે, પણ એથી આગળ પણ પ્રયોજનભૂત તત્વ છે, એ પોતાનું સ્વરૂપ છે અને સ્વરૂપ પ્રાપ્તિની વિધિ છે. એ બંને પ્રયોજનભૂત, સૌથી વધારે પ્રયોજનભૂત તો પોતાનું સ્વરૂપ અને સ્વરૂપ પ્રાપ્તિને અનુભવ કરવાની વિધિ, આ બે સૌથી પ્રયોજનભૂત છે અને સૌથી સૂક્ષ્મ તત્વ પણ છે. દેવગુરુ શાસ્ત્ર કરતાં પણ વિશેષ સૂક્ષ્મ પડે સમજવામાં એવા એ તત્વો છે. અને એમાં
આજે સ્વરૂપ બતાવનાર ગુરુ હોય તો
આ બધા શીખણું. પણ અમે સામાન્ય રીતે આપણે દિગંબર દેવને માનીએ છીએ, સર્વજ્ઞ વિતરાગ દેવને, દિગંબર ગુરુને માનીએ છીએ, તેમના રચેલા શાસ્ત્રોને માનીએ છીએ. તો ઓલા કરતાં જરૂર સારા છે જે એમ નથી, એને પણ માનતા નથી ને બીજાને માને છે, એના કરતાં તો સારા છે. પણ જો પોતાના સ્વરૂપનો નિર્ણયપૂર્વક દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય યથાર્થ ન હોય તો આજે એને સ્વીકારે છે, કાલે નહીં સ્વીકારે. અથવા આજે એક વિતરાગ દેવને સ્વીકારશે, બીજા વિતરાગ દેવને નહીં સ્વીકારે. આજે એક જ્ઞાનીને સ્વીકારશે, બીજા જ્ઞાનીને નહીં સ્વીકારે. આજે એક ગુરુને સ્વીકારશે, બીજા ગુરુને નહીં સ્વીકારે. પરિણામ શું થયું? ફળ સ્વરૂપે એક કંઈને સ્વીકારતો નથી. એક જ્ઞાનીને ન સ્વીકારે એટલે બધા દેવગુરુ શાસ્ત્રને બધા જ્ઞાનીઓને સ્વીકારતો નથી. એક અરહંત દેવને ન સ્વીકારે એટલે બધા અનંત ત્રણેય કાળના અરિયંતો, સિદ્ધો, આચાર્યો અને જ્ઞાનીઓને સ્વીકારતા નથી. એમ એમ આવી જાય, આમ બને છે. એટલે ઓઘે ઓઘે સ્વીકારે તો એ બીજા જે નથી સ્વીકારતા એના કરતાં ઠીક હોવા છતાં પણ એ ભરોસાપાત્ર નથી. કેમ કે આજે કાંઈ કરે છે, કાલે કાંઈ કરી બેસશે. એટલે એથી આગળ ચાલવું જોઈએ. મારા પરિણામ શું, હવે લીધું છે સૂક્ષ્મ વાત, કે મારા પરિણામ શું અને એમાં ગુણ શું. મારા પરિણામમાં અપરાધ થાય છે, અવગુણ શું અને મારા પરિણામમાં નિરપરાધપણું એટલે ગુણ શું, આ પ્રયોજનભૂત છે. એ એકદમ અડીને પ્રયોજનભૂત છે. પોતાને પોતાના હિત અહિતને સીધું સ્પર્શે છે અને કેવા પરિણામના ધરનાર દેવગુરુ હોય, કયા પરિણામને ધર્મ એટલે આરાધન કહે, કયા પરિણામને અધર્મ એટલે વિરાધન કહે, શું કહે છે, એ પ્રયોજનભૂત વાત ઉપર ઊંધી રૂચિના કારણે લક્ષ જતું નથી. શું વિશેષ ગુરુદેવે સ્પષ્ટ કર્યું આમાં, કે મિથ્યા દર્શન અને દર્શન મૂળનો શબ્દ પ્રયોગ બદલીને રૂચિ શબ્દ પર લીધી. કેમ કે ઓલા ભાવ પકડાતા નથી, દર્શન મૂળના ભાવ પકડાતા નથી જીવને. એટલે કે તમને તને રુચિ તો પકડાય છે? તો કે નહીં, મારી રુચિ તો સારી છે, હું તો ધાર્મિક પ્રવૃત્તિમાં મારો સમય વ્યતીત કરું છું. એવા પણ ઘણા હોય કે આખો દિવસ બીજી પ્રવૃત્તિમાં નિવૃત્તિ લીધી હોય એટલે બીજી પ્રવૃત્તિમાં પડે નહીં અને ધાર્મિક પ્રવૃત્તિમાં ગૂંથાઈ રહીએ. તો ધાર્મિક પ્રવૃત્તિમાં ગૂંથાઈ રહીએ છે માટે એની રુચિ બરાબર છે એમ પણ નથી. જો કેવું પકડાવે છે, દર્શન મો ઘણો છે એટલે મારા પરિણામ શું, એમાં હિત હિત શું, ધર્મ અધર્મ શું, એ પ્રયોજનભૂત ઉપર લક્ષ જતું નથી. એ વાતની સમજ આવતી નથી, સૂઝ નથી આવતી પોતાની મળે એને. એનું કારણ કે એનું કારણ ઊંધી રૂચિ છે. આ સીધી વાત છે. કેમ અત્યાર સુધી ધ્યાન ન ગયું? કોઈને પાછળથી ધ્યાન જાય ત્યારે એમ ખ્યાલ આવે છે કે અત્યાર સુધી આપણું ધ્યાન નહોતું ગયું. કેમ ન ગયું? રુચિ ઊંધી હતી, ધાર્મિક પ્રવૃત્તિ તો કરતા હતા પણ રુચિ ઊંધી હતી. ધાર્મિક પ્રવૃત્તિ ઘણી કરે માટે રુચિ બરાબર છે એમ પણ નથી. એ જુદો ફેક્ટર છે આખો. કે રુચિ સવળી છે અને રુચિ ઊંધી નથી એમ કેમ ખબર પડે? કે પ્રયોજન પકડાય એના ઉપરથી ખબર પડે. બરાબર. આપણે તત્વ ચર્ચા કરીએ છીએ, આપણો દ્રષ્ટાંત આપણે લઈએ, પગે છે રેલો આવે, બીજાની વાત કરવામાં તો ટીકા ટિપ્પણી જેવું લાગે કે આપણે તત્વ ચર્ચા કરીએ છીએ, તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, રોજ સ્વાધ્યાય કરીએ છીએ, આપણા પ્રયોજનનો વર્તમાન ભૂમિકાના પ્રયોજનને છોડીને આપણે બીજા પ્રશ્નોત્તરમાં શું કરવા ઉતરીએ છીએ? શું કરવા ઉતરીએ છીએ એટલે એની પાછળનું કારણ શું છે? આ ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું કે એની પાછળનું કારણ એ છે કે હજી રૂચિનું ઠેકાણું નથી, માટે એમ થાય છે. અમસ્તું નથી થતું, થાય છે સહેજે સહેજે, પણ એ સહેજે સહેજે થાય છે એની પાછળ પણ કોઈ સબળ કારણ રહેલું છે કે ઊંધી રૂચિકો દર્શન મોહની પ્રબળતા કયો, કે મિથ્યા દર્શનનું જોર કયો, બધી એક વાત છે. કે વિપર્યાસ કયો એને, જ્ઞાનની અપેક્ષા એને વિપર્યાસ કહે છે ને શ્રદ્ધાની અપેક્ષા એને ઊંધી રૂચિ દર્શનનો એમ કહે છે, અને બંને અવિનાભાવી હોય. પણ જ્ઞાનમાં શું છે કે બુદ્ધિ ઘણી હોય, એટલે ઘણા શાસ્ત્રોમાં છે, ઘણા ન્યાયો સમજે, સમજાવી શકે, આવું બધું હોય, એટલે જ્ઞાનમાં પકડી ન શકે, જ્ઞાનનો વિપર્યાસ પકડી ન શકે. એ જ્ઞાનનો વિપર્યાસ રૂચિવાળો પકડે, રૂચિવાળો આગે બેઠો હોય તો ખબર પડે કે આનો પ્રશ્ન કેમ અપ્રયોજનભૂતમાં આવ્યો, આ પોતાના પ્રયોજનની વાત નહીં કરતા બીજી કેમ એને વાત ઉઠે છે અંદરથી, અને એની રૂચિનું ઠેકાણું નથી, દર્શનમાં પ્રબળ છે. બહુ મુદાસરની વાત કરી છે, એકદમ મુદાસરની વાત કરી છે. જો જીવ પોતાના પ્રયોજનને વળગે, વળગે એમ નહીં ચુસ્તપણે વળગે, શું એટલો એ સફળ થાય, જેટલો વળગે ને જેટલો ચુસ્તપણે વળગે એટલો જ વધારે સફળ થાય. અને જરાક આગો પાછો પગ પડે એટલે સમજવું કે આ સફળતાની અંદર અવરોધ છે. પ્રયોજનની જે પકડ છે એ મુમુક્ષુની ભૂમિકાનો સફળતાનો બહુ સારો ગુણ છે, અતિશય સારો ગુણ છે. પારમાર્થિક સરળતા આવી હોય, વિશાળતા આવી હોય, મધ્યસ્થતા આવી હોય, એવા બધા ગુણો સાથે હોય ત્યારે એ પ્રયોજનની પકડ આવે, અને એમાં જેટલી ખામી હોય એટલો આડો આડો હલે પ્રયોજન છોડીને. આ વિષય ઉપર થોડું વિશેષ પ્રકારે ધ્યાન દેવા યોગ્ય છે. એ જ વિષયમાં બે ત્રણ બોલ આ બાજુ છે,
933 934 અને 935.
હા બરાબર છે. પરલક્ષી પરલક્ષી પ્રવૃત્તિ થઈ ને તો પરલક્ષી પ્રવૃત્તિ કેમ થાય, સ્વલક્ષીને કેમ ન થાય? રુચિ ફેર છે, માટે ચોખ્ખી વાત છે. માટે બીજાના સામું જોવાનું મુમુક્ષુ એ મૂકી દેવું. એ મુમુક્ષુને આપણે શું જ્યુરિડિક્શનની બહારનો વિષય છે, શું મુમુક્ષુના જ્યુરિડિક્શનની બહારનો વિષય છે. કેમ કે એક ખોટી ટેવ જીવને એ છે કે બીજા બીજા મુમુક્ષુઓના જજમેન્ટ લેવાની એક ઊંધી રૂચિના કારણે અથવા એ પ્રકારની ક્ષતિના કારણે, રૂચિની ક્ષતિના કારણે એ વિચારો ચાલે છે. જેટલા એ વિચારો ચાલે છે એટલું નુકસાન જાય છે.
બીજા કોઈ વાત કરતો હોય તો એમાંથી કોઈને ખ્યાલ આવી જાય કે આનો આ પ્રશ્ન
ગૌણ કરે એને ખ્યાલ જ્ઞાન છે એ ચિકિત્સક સ્વભાવી છે. ચિકિત્સા કરવી એ જ્ઞાનનો સ્વભાવ છે. એ જાણી લેશે, સમજી લેશે, પણ એને એ વાતને એ લંબાવે નહીં. એને ખ્યાલ આવે કે આને લંબાવવાથી મને નુકસાન છે, જાણવાથી દોષ નથી. જાણવાથી દોષ નથી, જાણીને અનુસરે એટલે એને દોષ ઊભો થાય છે. અનુસરવાનું એટલે એના દોષને મુખ્ય કરે. એ સંબંધીમાં વિશેષ વિચાર લાંબો ચાલે કે એને આમ કેમ થયું, માટે એની યોગ્યતામાં આમ છે, ફલાણું છે, ધીમનું છે, એમ એના એના વિચારો એને આવે. બીજા મુમુક્ષુ જીવની યોગ્યતાના જજમેન્ટના પ્રોસિજરમાં આવ્યો જાય, એ દોષ છે. જાણે એ દોષ નથી, જાણવું એનો સ્વભાવ છે. ગુણને ગુણ જાણે, દોષને દોષ જાણે. પણ હે ઉપાદેય કરવું એ પણ સાથે સાથે એનો વિવેક હોવો જોઈએ ને. જાણ્યું જાણવાપૂર્વક હે ઉપાદેય અથવા ઉપેક્ષા કરવી, ત્રણ થાય. આમાં નથી હે કરવા જેવું, નથી ઉપાદેય કરવા જેવું, તો ઉપેક્ષા કરે નાખે. પરીક્ષા પ્રધાને થવું એ તો દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષના વિષયમાં, ત્યાં દેવ સાચા છે કે નહીં, ગુરુ સાચા છે કે નહીં, શાસ્ત્ર સાચા છે કે નહીં, સત્પુરુષ સાચા છે કે નહીં, એમાં પરીક્ષા પ્રધાને થવું. પણ બહુભાગ મુમુક્ષુ જીવ મુમુક્ષુના સર્કલમાં આવીને કેવી રીતે નુકસાન કરે છે કે બીજા મુમુક્ષુઓની સામે એ જોયા કરે છે. આનું આમ છે ને આનું આમ છે, આ આમ કરે છે ને આ આમ કરે છે. આ જે પ્રવૃત્તિ છે એ એની મુમુક્ષુતાને હાનિ પહોંચાડે છે, નુકસાન કરે છે. કારણ કે એનું એને પ્રયોજન નથી, અને પ્રયોજન નથી છતાં એ પ્રયોજનમાં માથું મારે છે. એનો અર્થ કે એની રૂચિ ઊંધી ચાલે છે, એની રૂચિ સવળી નથી ચાલતી, એમ ગુરુદેવ અહીંયા કહેવા માગે છે. વિચાર વિમર્શ પ્રયોજનભૂત વિષયમાં કરવો. પોતાનું પ્રયોજન લાગુ થાય છે કે નહીં, પોતાનું હિત હિતનું, પોતાની સમજણ અનુસમજણનું, પોતાના વિપર્યાસ અવિપર્યાસનું, એ પ્રકારનું પ્રયોજનને વિચારીને તમે ગમે એ ચર્ચા કરો, પણ બીજાને મુખ્ય કરવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ વિશેષને મુખ્ય કરવાની જરૂર નથી એમ કહેવું. વાત તો વાત છે, મુદ્દો તો મુદ્દો છે. મારા પ્રયોજનને કેટલો લાગે વળગે છે એટલું વિચારવું રહે છે. ભલે નિમિત્ત એ હોય, આપણે નિમિત્તને છોડી દઈએ ને વાતને પકડો. નિમિત્તનું શું કામ છે એમાં? ગુણદોષનો આધાર વિચારો, ગુણદોષનો મુદ્દો બનાવો, વ્યક્તિનો મુદ્દો શું કરવા બનાવો. એ તો બહુ સારી વાત છે. ગુણગ્રાહીપણું છે તો સારામાં સારી વાત છે. પણ ગુણગ્રાહીપણું ક્યારે થાય? એનો દોષ ગૌણ થાય ત્યારે. દોષ મુખ્ય થાય તો ગુણગ્રાહીપણું ન રહે, દોષગ્રાહીપણું થાય. અને એ તો અનાદિથી છે જ. એને સમર્થન આપવું, એને પોષણ આપવું, એ તો નુકસાન વધારવા જેવી વાત છે. એમાં શું છે કે બહુ સંભાળીને પરિણામનો વેપાર કરવા જેવો છે. જાડું ન ચાલે, એમાં ઝીણું કાચવું જોઈએ. હા, નહીં પોતે ચર્ચામાં વાત ગુણદોષની વિચારે, પોતાના ગુણદોષની વિચારે, ગુણદોષની ચર્ચા કરે, એનો વાંધો નથી. પણ બીજાને વચ્ચે લાવવાની જરૂર નથી. પ્રેરણાનો વિષય જરૂર છે, તે પ્રેરણાનો વિષય જરૂર છે. આગળની ભૂમિકાને અમુક મોક્ષોની, જ્ઞાનીની, મુનિઓની અને અરિયંતો સુધીની બધી ચર્ચા ચાલે સામૂહિક સ્વાધ્યાયમાં. તો દેવગુરુ શાસ્ત્ર બધાનું તો અમુક આપણા મિસકોન્સેપ્ટ હોય તો છૂટવા જોઈએ એ વિષયના. અને એમને કેટલી પ્રગતિ કરી છે અને કેવી રીતે કરી છે એ આપણે પ્રેરણાનો વિષય બનવો જોઈએ. એટલે એના પ્રશ્નો પોતાના પ્રયોજનને અડીને કરે તો સારું. જેમ કે પહેલાં તો નિર્ણય કરવા માટે જરૂર પ્રશ્નો કરે કે ભાઈ સાચા દેવ કેવા હોય, ગુરુ કેવા હોય, સત્પુરુષ કેવા હોય, ઊંચી કુટીનો મુમુક્ષુ કેવા હોય, એ બધો નિર્ણય કરવા માટે કરે. જ્યાં સુધી નિર્ણય ન થયો હોય ત્યાં સુધી નિર્ણય થવા અર્થે એ ચર્ચા ચાલે. એનું સ્વરૂપ સમજાય પછી એનું પ્રયોજન પોતાને નથી એટલે પોતે પોતાના પ્રયોજનને મુખ્ય કરે, પોતાની ભૂમિકાને મુખ્ય કરી અને જ્યાં ઊભો છે ત્યાંથી એક કદમ કેમ આગળ ચાલે એની કાળજી લે. ઓલું તો સમજીને એક બાજુ રાખવાની વાત છે અને આ તો ભૌતિક વર્તમાનનું પ્રયોજન છે એ તો સમજીને આદરવાની વાત છે. એટલો તફાવત છે બે વચ્ચે. ના ના, એટલે બરાબર છે. જ્યાં સુધી નિર્ણય ન થયો હોય ત્યાં સુધી તો સ્પષ્ટતા કરીને નિર્ણય કરવો જોઈએ. ઠીક છે, વિષય ચાલતો હોય ત્યારે તો વાંધો નથી. પણ ઘણી વાર શું થાય છે કે વિષય કાંઈક ચાલતો હોય અને અપ્રયોજનભૂત પ્રશ્ન બીજો ક્યાંય ઉઠતો હોય એ ઊંધી રૂચિને બતાવે છે. ચાલતો વિષય સામે હોય, સામે સત્પુરુષના વચનો હોય, એનો સ્વાધ્યાય કરતા હોય તો એ વિષય ઉપર વિચાર ચાલે, ચર્ચા ચાલે, તો એ કોઈ અયોગ્ય નથી. શું પણ છતાં સાથે સાથે ખ્યાલમાં હોય કે મારા વર્તમાન પ્રયોજન સાથે આને સંબંધ નથી તો એને એ પ્રત્યેની જે મુખ્યતા ગૌણતા છે એ સહેજે ખ્યાલ સહેજે રહી જાય કે ઠીક છે આ જાણીને ગૌણ કરવા જેવું છે. એ પ્રવૃત્તિ યથાર્થ છે, એ સમજણની પ્રવૃત્તિ ત્યાં યથાર્થ છે. પછી નહીં એ મુખ્ય કરે તો ખાલી એનું સ્વરૂપ સમજવા પૂરતું, ભેદજ્ઞાનનું સ્વરૂપ સમજવા પૂરતું પ્રશ્ન ચર્ચા ચાલે. પણ સાથે ખ્યાલમાં હોય કે મારી ભૂમિકાથી આગળની વાત છે તો એ ખાલી સમજીને એક બાજુ રાખવાનો વિષય થઈ જાય. અથવા પ્રેરણા એવી રીતે લઈએ કે આવી ભૂમિકા મને ક્યારે આવે, ભાવનામાં લઈએ, ભાવનાનો વિષય બનાવી શકાય યથાર્થતાની અંદર. એવા બધા પ્રકારો છે એની અંદર. પ્રવચન વખતે કોઈ પ્રશ્ન પૂછે તો ઉત્તર દેતા હતા, એવું કાંઈ નથી કે ના પાડી દઈએ કે તમારે કોઈ પૂછવું નહીં, એવું નથી. શું તત્વચર્ચાનો એ ખાસ ટાઈમ પણ આપતા હતા અને પ્રવચન વખતે પણ કોઈ પૂછે તો ઉત્તર આપે, કંઈ ઉત્તર ન આપે એવો કોઈ કાયદો નહોતો કર્યો. તમારે ઘણા આપણે એ તો એમના પ્રવચનો લખીએ છીએ એમાં આવે છે પ્રશ્નોનો ઉત્તર, પ્રશ્નોનો ઉત્તર આવે છે. એનું કારણ એ છે કે ગુરુદેવ કોઈ પણ જ્ઞાની જિજ્ઞાસાને અને જિજ્ઞાસુને હંમેશા આવકારે છે અને એ તો આપણો પોતાનો અનુભવ છે. આપણો પોતાનો પણ અનુભવ છે કે આપણે જો જિજ્ઞાસાથી ગુરુદેવ પાસે જઈએ તો એમનો પર્સનલ ટાઈમ આપતા હતા. એ તો કેટલી વાર ગયેલો છું ગુરુદેવની પાસે, ચર્ચાનો તો એ સ્પેશિયલ સમય આપતા હતા, છતાં એમની પાસે જઈએ તો બહુ જ પ્રેમથી અને પ્રમોદથી ચર્ચા કરતા હતા. એ અનુભવ કર્યો છે અમે તો. એમના જ્ઞાન ધ્યાનના વખતે ગયેલા છે, એમના અંગત સ્વાધ્યાયના વખતે ગયેલા છે. કેટલીય વાર પાછી, એક બે વાર નહીં, કેટલીય વાર હું તો ગયો છું ઉપર એકાંતમાં સ્વાધ્યાય કરતા હોય, આરામ કરીને ઉઠે પોણા બાર બારે, બાર સવા બાર સાડા બારે જાઉં તો અડધી કલાક પોણે કલાક 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 ચર્ચા કરેલી એકલા સ્વાધ્યાય કરતા હોય ત્યારે, પણ જિજ્ઞાસા હોય તો જિજ્ઞાસાને એટલો બધો રિસ્પોન્સ આપતા હતા કે પછી પ્રવચનમાં પણ સંબોધન કરે ને બોલાવે, એવું શું કરવા, કેમ બધાને નથી બોલાવતા? જિજ્ઞાસા જોવે છે, ભાવના જોવે છે, રિસ્પોન્સ આપે છે, પોતે બોલાવે છે, બીજું કાંઈ કારણ નથી, રિસ્પોન્સ આપે છે, પ્રોત્સાહન આપે છે, હંમેશા આવકારે. હે નો જ આવે, સીધી વાત છે એ છે. એમાં બીજો એક ફાયદો છે જે, હા, જે વખતે તમને જિજ્ઞાસા થાય, જે વખતે તમને કોઈને પણ જિજ્ઞાસા થાય, એ વખતે જિજ્ઞાસા કરનારના જ્ઞાનમાં તેનો ઉત્તર ગ્રાહ્ય કરવાનો અવકાશ ઊભો થાય છે, ખાલી જગ્યા થાય છે. એ પહેલાં તમે બીજા વિચારમાં હોય ત્યારે ખાલી જગ્યા ન હોય તો એ જ વાત આવી ગઈ તો અધરથી જાય. જ્યારે તમને પોતાને જિજ્ઞાસાથી પ્રશ્ન ઉઠ્યો હોય ત્યારે જે ખાલી જગ્યા સમજવા માટેની થઈ હોય વિચાર, વિચારની ભૂમિકામાં અને ઉત્તર મળે, સેટ થઈ જાય. એટલે પ્રશ્નોત્તર ચાલવા જ જોઈએ. શું ઘણી વાર સ્વાધ્યાયમાં આ પ્રશ્ન ઉઠ્યો છે, શિબિરોમાં પણ ઉઠ્યો છે, મારા દેવલાલીમાં મુરીવલીમાં બધે ઘણા એવા વિચારનામાં મુખ્યો છે કે ભાઈ ચાલતા સ્વાધ્યાયની અંદર પ્રશ્નો નહીં કરવા, ના પાડો, કે ભાઈ તમારું કામ નથી, કરવા ન કરવા, જવાબ દેવો ન દેવો એ મારું કામ છે. તમને ન ગમતું હોય એ બીજી વાત છે, પણ જિજ્ઞાસા હોવી જોઈએ, જિજ્ઞાસા થવી જોઈએ, પ્રશ્નો ઉઠવા જોઈએ અને એ પ્રશ્નનો ઉત્તર એ જ વખતે એને મળવો જોઈએ. ડિસિપ્લિન એટલી છે એની અંદર કે ચાલતો જે વિષય છે, જેમ કે અત્યારે પ્રયોજનભૂત વિષય ઉપરની ચર્ચા ચાલે છે તો એને અડીને જ પ્રશ્નો ચાલવા જોઈએ, વિષયાંતર નહીં કરી નાખવું જોઈએ, એટલી ડિસિપ્લિન રાખવી જોઈએ. કેમ કે જે મહાપુરુષના વચનોનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ એ વચનોને અડીને આપણે અત્યારે બધું વિચારવું છે, એમના વચનોની ઉપેક્ષા કરીને બીજું બીજું નથી વિચારવું. આપણે વિષયાંતર કરીએ તો ઉપેક્ષા થઈ જાય, ઉપેક્ષા થાય તો અવિનય થાય, અવિનય થાય તો દર્શન મોહનો દોષ લાગે. એટલે એટલું શિસ્ત રાખીને એ વિષયને અડીને 100 પ્રશ્નો નહીં, 125 પ્રશ્નો લાવો. શું બરાબર વાતને ચર્ચાની એરણ ઉપર ટીપી ટીપીને છંછેડી છંછેડીને નક્કી કરવી જોઈએ. અને ગુરુદેવ તો કહેતા છંછેડીને નક્કી કરો, આ શબ્દ વાપરતા, છંછેડીને નક્કી કરો તમે, એમને મહા નહીં પાડો. એટલે પ્રશ્ન થાય કોઈ દોષ નથી, ચાલતા વિષયને અનુસરીને થવા જોઈએ. અને ચાલતા સ્વાધ્યાયમાં પ્રશ્નો ન થવા જોઈએ એ પણ એક પ્રશ્ન જ છે ને, થવા જોઈએ ન થવા જોઈએ એનું આપણે ઉચ્ચર્ચા કરી લીધી, ઉત્તર લઈશ, પણ એ પણ એક પ્રશ્ન જ છે બીજું. હા ખૂબ કરતા ધનાલાલજી તો ઘણા ઘણા પ્રશ્નો કરતા, ખૂબ કરતા. એ પડખું ઠીક છે, ઉપરની ભૂમિકાનું મૂલ્ય સમજાય અને ઉપરની ભૂમિકાનું બહુમાન આવે એ પડખું સારું છે, એ પડખું સારું છે. હિન્દુ પ્રયોજનભૂત વિષયમાં ગુરુદેવ કેટલી કેટલી વાતો કરી છે. 933 જુઓ. સિદ્ધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે. સિદ્ધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે. આ ધર્મની પરિભાષા કરી, ડેફિનેશન. આનંદકંદ પ્રભુની નિર્વિકારી શાંતિને પણ ધર્મ કહે છે. આ બીજી ધર્મની વ્યાખ્યા, કેટલી ધર્મની વ્યાખ્યા કરે છે જુદી જુદી રીતે. સિદ્ધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે, અને આનંદકંદ એવો જે પોતાનો સિદ્ધ સમાન આત્મા પ્રભુ તેની એ અનુભવ થતાં જે નિર્વિકારી શાંતિ ઉત્પન્ન થાય એનો અનુભવ થવો એ પણ ધર્મ છે. વાત તો બે એક છે પણ જુદા જુદા પાસાથી વાત કરે છે. હવે જીવ દ્રવ્યલિંગી સાધુ થયો, બીજા જીવની વાત નથી, હું આપણે આ થઈ ચૂક્યા છીએ એની વાત છે. જીવ દ્રવ્યલિંગી સાધુ થયો છતાં તેને ધર્મ પ્રગટતો નથી કે પ્રગટ્યો નહીં, કેમ કે તેનું લક્ષ અપ્રયોજનભૂત ઉપર જાય છે. આ જુઓ ક્યાં અપ્રયોજનભૂત નુકસાન કરે. દ્રવ્યલિંગી સાધુ થયો એનો અર્થ શું? કે કષાયની મંદતા અને કષાય રસની મંદતા બે થઈ. શુકલ શુકલ લેશિયા હોય એને, કેમ કે મરીને 31 સાગરની સ્થિતિ અજાશે 9મી ગ્રહ વખતે. શુકલ લેશિયામાં રસ પણ મંદ થાય. અપ્રયોજન ભૂત ઉપર લક્ષ જાય છે માટે ધર્મ પ્રગટતો નથી. જીવને જે લાભ થવો જોઈએ એ લાભ નથી થતો. ત્યાગ પણ ઘણો અને જ્ઞાન પણ ઘણો, બે વાત સાથે લીધી. દ્રવ્યલિંગી સાધુ એટલે એનું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન પણ ઊંચામાં ઊંચું અને એનો ત્યાગ પણ ઊંચામાં ઊંચો, સર્વોત્કૃષ્ટ. તેથી આગળ બે બે પછી કોઈ આગળ છે નહીં એમાં ઉઘાડમાં. એક ચારિત્ર ગુણનો ક્ષોભક્ષમ છે, જ્ઞાન ગુણનો ક્ષોભક્ષમ છે, પણ બે બાહ્ય ક્ષોભક્ષમ છે અને ઉત્કૃષ્ટ છે, એથી આગળ કોઈ નથી. છતાં ધર્મ નથી પ્રગટ થતો. મુદ્દાની વાત રહી જાય છે. કેમ? પ્રયોજન, પોતાના પ્રયોજન ઉપર લક્ષ નથી. મારે અત્યારે શું જરૂર છે એ એને સમજમાં નથી આવતું, ઊંધી રૂચિને કારણે. હા, રૂચિ ઊંધી છે. ઊંધી છે એટલે પુરુષાર્થ પણ ઊંધો છે. પુરુષાર્થ ઓછો છે એમ નથી, ઘણો પુરુષાર્થ છે પણ ઊંધો છે એમ છે. કેમ કે તેનું લક્ષ્ય અપ્રયોજન ઉપર જાય છે. ને એ 937 કહ્યું કે અપ્રયોજન વાત ઉપર ઊંધી રૂચિના કારણે લક્ષ, પ્રયોજનભૂત ઉપર વાત ઊંધી રૂચિના કારણે લક્ષ નથી જતું. એટલે પોતાનું પ્રયોજન નથી શોધતું એને, બીજું સૂજે છે. મુમુક્ષુને પણ આ વાત પોતાની મેળે સમજાવી જોઈએ. પ્રશ્નોત્તર કરીને ચોખ્ખો ગમે એટલે તમે કરો, પણ તૈયારી પોતાની એટલી હોવી જોઈએ કે કયા વિચારો, કઈ વાત મારા માટે પ્રયોજનભૂત છે અને અપ્રયોજનભૂત છે, કેને મારે છેડવી ને કેને ન છેડવી, એ સમજણ પોતાને, એ સૂઝ પોતાને આવવી જોઈએ, પોતાની મેળે આવવી જોઈએ. એ તમે શીખડાવીને એને તૈયાર ન કરાય એની અંદર. કેમ કે વિષય ઊંડો અને વિશાળ છે, એની વિશાળતા પણ ઘણી છે. કેમ કે સમુદ્ર જેવા શાસ્ત્રો છે એટલે વિષય તો ઘણો વિશાળ છે, એમાંથી પ્રયોજનને તારવવું છે. એ સૂઝ આવવી જોઈએ. એ સૂઝ દર્શનમો યથાર્થ રીતે મંદ થાય અને રુચિ બરાબર કામ કરે તો એ સૂઝ આવી જાય છે. અને એમાં ક્ષતિ રહે એટલે ભૂલો થતી જાય છે. એટલે જે ક્રમ છે વેદનાથી માંડીને એ દર્શનમોની મંદતાનો ક્રમ છે આખો, અને રુચિ કેળવવાનો એક આખો વિષય છે. એટલે જ્ઞાન નિર્મળ થાય અને પ્રયોજનભૂતને અપ્રયોજનભૂતની વહેંચણી છે એ ચોખ્ખી થઈ જાય. હવે અહીં તો નુકસાનથી બચવું એ બહુ મોટી વાત છે. નુકસાનથી બચવું એ એક લાભ છે આમાં તો, કેમકે જીવ નુકસાન પગલે પગલે નુકસાન કરે છે, એનું શું કરવું? શું મિથ્યા શ્રદ્ધાને લીધે એમ કયો? દર્શનમોહની પ્રબળતાને લીધે અપ્રયોજન ભૂત ઉપર તેનું લક્ષ જાય છે. દ્રવિંગી થાય તો આવું થાય છે. પ્રયોજનને છોડીને વાત છે. જો ઉઘે ઉઘ્યા ચાલે છે, જીવ ઉપર ઉપરથી ચાલે છે, વળી સમજે છે જેટલું કાંઈ ઉઘાડ જેટલો છે એટલું સમજે છે. હવે આ વિષય તો પરિણમનનો છે, પરિણમન થશે ત્યારે ફાયદો થશે, કંઈ સમજવાથી ફાયદો થઈ જાય છે એવું તો નથી, બરાબર? કેમ કે તો ઉઘાડમાં બધું સમજાય. તો પરિણમન કેમ થાય એના પ્રયોગે ન ચડે એનો અર્થ કે સમજ્યા પછી એને એનો લાભ લેવાની કાળજી નથી, દરકાર નથી, વાત ચોખ્ખી થાય છે. કેમ કાળજી નથી અને દરકાર નથી? રુચિ નથી પોતાનું સ્વકાર્ય કરવાની, બીજી ભાષામાં કહીએ તો એને કરવું નથી, ખરેખર અભિપ્રાયમાં ગડબડ છે. અને કરવું નથી, કરવા ધારતો નથી, નહીતર થયા વગર રે નહીં કરવા ધારે તો, એમ છે. હા, એમાં તો ગડબડ થવાની છે, જ્યાંથી જ્યાં સુધી બીજેથી સુખ લેવું છે ત્યાં સુધી એની દોડ બીજે જ રહેવાની છે. ત્યાં સુધી દોડ જે સંસારની છે એ દોડ છે, એમાં ધીરો ધીરો પડવાનો નથી. જો 934માં એક બીજી વાત કરી, કેવા સરસ પડખા ખોલ્યા છે. આનંદકંદ પ્રભુની નિર્વિકારી શાંતિને ધર્મ કહે છે. અંદર જે શાંત સ્વભાવ પીડ્યો છે એનો અનુભવ થાય, નિર્વિકાર સ્વભાવ છે એમાં શાંતિ પણ નિર્વિકારી પ્રગટ થાય છે, એ ધર્મ છે. વસ્તુનો સ્વભાવ તો ધર્મ છે ને, તો એ શાંતિ આ તો વસ્તુનો સ્વભાવ છે. આનંદ શાંતિ એ તો વસ્તુનો સ્વભાવ છે, એ પ્રગટ થાય, એ ધર્મ છે. પછી ઉપરના ગુણસ્થાનો છે એનું અત્યારે પ્રયોજન આપણને નથી, આપણે જે ગુણસ્થાન પ્રગટ કરવું છે એનું પ્રયોજન છે. જેમ કે આપણે અત્યારે મુમુક્ષુઓ બધા પહેલા ગુણસ્થાનમાં છે, અને ચોથું ગુણસ્થાન પ્રગટ કરવું એનું પ્રયોજન છે. તો ચોથા ગુણસ્થાનનો વિષય એને સમજવો રહ્યો. પછી અત્યારે શુક્લ ધ્યાનના શ્રેણીના બીજા ત્રીજા પ્રશ્નોની કાંઈ જરૂર નથી. હવે એ ચોથું ગુણસ્થાન પ્રગટવામાં મુમુક્ષુને પણ મુમુક્ષુતાનો જે ક્રમ છે, જઘન્ય મુમુક્ષુતા, મધ્યમ મુમુક્ષુતા, ઉત્કૃષ્ટ મુમુક્ષુતા, એમાં પોતે ક્યાં ઊભો છે? જો જઘન્ય મુમુક્ષુતામાં ઊભો હોય તો મધ્યમ મુમુક્ષુતા એને વધારે પ્રયોજનભૂત છે, મધ્યમ મુમુક્ષુતામાં ઊભો હોય તો એને ઉત્કૃષ્ટ મુમુક્ષુતા વધારે પ્રયોજનભૂત છે, પછી ચોથા ગુણસ્થાનનો મારો આવે, એમ છે. એટલે પ્રયોજનની અંદર પણ નજીક નજીકનું જે પોતાનું પ્રયોજન છે, એટલે તત્કાળ પ્રયોજન છે, વર્તમાન પ્રયોજન છે, ત્યાં સુધી નજર પહોંચાડવી રહી. જો ત્યાં નજર ન પહોંચે તો પછી બીજી બધી વાત એના માટે અપ્રયોજનભૂત થઈ પડે છે, એવી પરિસ્થિતિ છે. હા, એ ગુણસ્થાનને સમજ્યો નથી માટે થાય છે, અને એટલા પૂરતું સમજી લેવું જોઈએ, એટલા પૂરતું પ્રયોજન છે કે એવી ભૂલ ન કરે. દાખલા તરીકે કે જ્ઞાની સદા વૈરાગી છે, એમ આપણે સાંભળ્યું છે કે ધર્મી હોય, જ્ઞાની હોય, મુમુક્ષુ હોય, વૈરાગી હોય, બરાબર છે. પણ ચોથો ગુણસ્થાન જો બરાબર સમજે તો એની અંદર અવિરતપણાને લીધે કોઈ નિયમ તો છે નહીં, તો કોઈ જ્ઞાની તીર્થંકર હોય છે, તો ચક્રવર્તી તીર્થંકર હોય છે, સર્વોત્ર પુણ્યના ધારક, તો એનો વૈરાગ તમે સંયોગ ઉપરથી નહીં જોઈ શકો. એમ ત્યાં ભૂલ થશે, ભૂલ ન થાય એટલા માટે સમજી લેવું પડે, દોષ ન થાય એટલા માટે સમજી લેવું, પણ એનું આલંબન લેવાય નહીં. હા, શંકા ન પડે, એની વિરાધના ન થાય એટલા માટે સમજવું જોઈએ, નહીં તો તકલીફ થવાની જ. તો ગુરુદેવ છે ત્યાગી અવસ્થામાં રહ્યા, પછી પછી પ્રશ્ન કોઈ ઉઠાવે તો પછી ચાંદીની થાળીમાં શું કરવા જમતા હતા? પોતે તો ત્યાગી હતા. સાધારણ માણસ તાંબા પિત્તળની કે સ્ટીલની થાળીમાં જમે છે, વૈરાગોને ચાંદીની થાળીમાં શું જરૂર છે? અને પોતે ના કેમ પાડતા નથી? ઠીક, તો કે બીજા જમાડે છે, તો કે બીજા ભલે જમાડે, પોતે ના કેમ નથી પાડતા? આ બધા પ્રશ્નો ઉઠવાના. પ્રશ્નો ઉઠે એમાં શું છે કે પોતાને શંકા પડે છે, એ પુરુષમાં પોતાને શંકા પડે છે, અને ત્યાં વિરાધના થાય છે, અભક્તિ થાય છે. એટલે અભક્તિને વિરાધના ન થાય એના માટે એને ગુણસ્થાનનું સ્વરૂપ સમજી લેવું પડે. તો ચાંદીની થાળીમાં હું સોનાની થાળીમાં ખાય તો એને લેવા દેવા નથી, કારણ કે પાત્રામાં ખાતા તો એ લેવા દેવા નથી, સોના ચાંદીની થાળી હોય તો લેવા દેવા નથી. પણ પોતાને જો શંકા પડે તો ભક્તિને વિરાધના થાય, એટલા પૂરતું સમજી લેવું જોઈએ, એમાં કાંઈ સવાલ નથી. અને એટલા માટે તો સામૂહિક સ્વાધ્યાયમાં બધા વિષયો આવે છે, ત્યારે એને કયા ક્યાં ક્યાં વિષયને ક્યાં ગોઠવવો એટલો વિવેક પોતાને કરવાનો હોય છે. ભાઈ બરાબર છે, ચોથા ગુણસ્થાનની આ વાત સમજ્યા, હવે આવી કોઈ ભૂલ આપણાથી ન થાય એટલા પૂરતું આપણે પ્રયોજન છે. તો એવી રીતે એને યથાસ્થાને ગોઠવવામાં કાંઈ વાંધો નથી, જ્ઞાનમાં કાંઈ ગળદી થતી નથી, ખાના ઘણા છે, બધા બધા ખાનામાં પોતપોતાના ખાનામાં યથાસ્થાને વાતને રાખી લ્યો. શું હા, એ વાત તો બરાબર છે, મુમુક્ષુતા પ્રગટતા પ્રગટ્યા પછીની વાત છે, બાકી નામધારી મુમુક્ષુ છે, મંડળમાં નામ લખાવ્યું છે માટે મુમુક્ષુ છે, એવું જ કાંઈ છે નહીં આમાં. એટલે એને તો એવી વાત કોઈ લાગુ, એને તો જગન્ની મુમુક્ષુતા પ્રયોજનભૂત છે. જે અમુમુક્ષુ છે તેને તો જગન્ની મુમુક્ષુતા પણ પ્રયોજનભૂત છે, એમ છે. મંડળમાં નામ લખાવ્યું હોય ને એ તો સ્વામી વાત્સલ્યના કામમાં આવે, આત્મહિતના કામમાં ન આવે, લાડુ ખાવાના કામમાં આવે. ૯૩૪ મારો દ્રવ્ય સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં દ્રવ્યના અવલંબને સમ્યક પર્યાય પ્રગટે છે. શું મારું જે સ્વરૂપ છે એ તો જ્ઞાન સ્વભાવી છે, તેમાં તેના અવલંબને સમ્યક પર્યાય પ્રગટે છે તેવી પ્રયોજનભૂત વાતને મિથ્યા દ્રષ્ટિ પકડતો નથી. અવલંબનનો વિષય શું છે એ આદરવાનો વિષય છે, એ વાત ઉપર એનું ધ્યાન જતું નથી, અથવા અવલંબન લેવા માટે એને શું શું સમજવું જોઈએ એને એનું સંશોધનને એનું અનુસરણ એને થતું નથી. હવે એક બહુ સરસ સિદ્ધાંતિક વાત કરે છે કે મિથ્યા દ્રષ્ટિને એટલે દર્શન મોહના કારણે પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થો બંનેને જાણવાનો ઉઘાડ છે. સામે બે વાત આવશે ને બે નહીં સમજી લેશે, નહીં સમજી શકે એવી વાત નથી, ઉઘાડ છે માટે સમજી શકે છે, પરલક્ષી ઉઘાડમાં એટલી શક્તિ તો છે, પણ પ્રયોજનભૂત તત્વને જાણવામાં તેનું લક્ષ જશે નહીં, તેનું ધ્યાન જશે નહીં, જશે ઉપરથી. આ મારા પ્રયોજનની વાત છે એમ લક્ષમાં નહીં આવે, સમજી શકશે કે આમાં આમ કહેવા માગે છે, શબ્દાર્થ સમજે, ભાવાર્થ સમજે, આશય સમજે, શું પછી નયાર્થ સમજે, મતાર્થ સમજે, એ બધી ઉઘાડની વાતો છે, પણ મારા પ્રયોજનની વાત છે કે અપ્રયોજનની વાત છે એવી વહેંચણી ન કરી શકે, કેમ કે દર્શનની પ્રબળતા છે ત્યાં. તે દર્શન મોહના કારણે છે, જો એ જ લખ્યું છે. લક્ષ જશે નહીં તેનું કારણ કે તે દર્શન મોહના કારણે છે. બહુ ગુરુદેવને આ વિષય બહુ સ્પષ્ટ હતો. આ તો બધી ચર્ચાઓ એકાંતમાં કરેલી છે. મુમુક્ષુતાનો વિષય એટલો બધો એમને સ્પષ્ટ હતો, ગમે ત્યાંથી પ્રશ્ન કાઢો વિચાર કર્યા વિના ફળાક જવાબ આપતા. વિચારવું ન પડે એમને, વિચારવા થોભવું ન પડે કે આ પ્રશ્ન ક્યાંથી આવ્યો, કેવી રીતના આવ્યો, કઈ ભૂમિકાનો આવ્યો અને એનો શું જવાબ દેવાય. પ્રશ્ન પૂછો ત્યાં એમને ખ્યાલ આવે કે આ વાત ક્યાંથી પૂછે છે. ફળાક જવાબ એ જ વખતે એનો જવાબ દે, ઈ સેકન્ડે. એટલો વિશે સ્પષ્ટ હતો, બહુ સ્પષ્ટ હતો. તે દર્શન મોહના કારણે છે, ઉઘાડ તો ઉઘાડ છે, ઉઘાડ છે તો ઉઘાડની શક્તિ છે એનામાં. એટલે સમજી તો લેશે, સમજી તો શકશે, પણ પોતાના પ્રયોજનને એ સમજશે નહીં. પણ ઊંધી શ્રદ્ધાના કારણે, એટલે દર્શન મોહના કારણે જ્ઞાન છે તે મિથ્યા જ્ઞાન છે, અને મિથ્યા જ્ઞાનની પ્રવૃત્તિ એવી છે કે એ પ્રયોજન અપ્રયોજન ભૂતની વહેંચણી કરે નહીં. જેટલી કરી શકે એટલું એ જ્ઞાન નિર્મળ થયું સમજવું, જેટલી વહેંચણી થઈ શકે એટલું દર્શન મોહનું પ્રાબલ્ય ઘટ્યું, ઓછું થયું એમ સમજવું, ને એના માટેનો યથાર્થ પ્રોસેસ છે. એ પ્રોસેસમાં આવવું જોઈએ. એને હા સ્વરૂપ નિશ્ચિત સુધી એ જ પહોંચી શકે, બીજો પહોંચી ન શકે. હા, કેમ કે ત્યાં સુધીનો પ્રોસેસ છે ને, એ નિર્ણય સુધીનો પ્રોસેસ દર્શનમાં ઘટતા ઘટતા પહોંચે છે. અને સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે તો દર્શનમાં અત્યંત ઘટે છે. એ તો એમ સમજો કે ઉપશમ થવાની યોગ્ય ભૂમિકા છે. જેમ પોતાના દોષને નિષ્પક્ષપણે જોતા બીજ બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે, 254માં લીધું એટલે કે નિર્ણયની યોગ્ય ભૂમિકા થાય છે. એમ સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે સ્વરૂપને અનુભવને યોગ્ય ભૂમિકા થાય છે, એમ એ બંને ભૂમિકા છે. પછી 935માં વાત કરે છે કે જ્ઞાનીને, હવે જ્ઞાનીની વાત લે છે, ઓલી મીઠા દ્રષ્ટિની વાત. જ્ઞાનીને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત તત્વ બંનેને જાણવાનો ઉઘાડ છે. જો ઉઘાડ બંનેને સરખો છે, મીઠા દ્રષ્ટિ પણ પ્રયોજનભૂત અપ્રયોજનભૂત જાણે છે ઉઘાડમાં, અને જ્ઞાની પણ પોતાના ઉઘાડમાં જાણે છે. છતાં મિથ્યાત્વના અભાવને લીધે અથવા દર્શનમોના અભાવને લીધે પ્રયોજનભૂતને જાણવા ઉપર તેનું લક્ષ જશે, જશે એટલું નહીં, એના ફળમાં સુખી પણ થશે. ઓલા પણ એટલું નથી લીધું કે એનું લક્ષ નહીં જાય અને દુઃખી થશે, એમ લઈ લેવું. ભાઈ છે વરસાદ, અહીંયા જેમ કહ્યું એમ ત્યાં ઓલી બાજુનું લઈ લેવું, તો ઓલો નહીં લક્ષ જાય તો દુઃખી થશે, અહીંયા લક્ષ જશે અને સુખી થશે. છતાં મિથ્યાત્વના અભાવને લીધે પ્રયોજનભૂતને જાણવા ઉપર તેનું લક્ષ જશે અને સુખી થશે. અજ્ઞાની કદાચિત વ્યવહાર ધારણા કરે, શું ધારણા કરી લઈએ, આમ ગણાય આમ ગણાય આમ ગણાય, બધું ચોખ્ખું હોય, એમાં કાંઈ આગમથી વિપરીત ન હોય, શું સમજણ ચોખ્ખી હોય, ભૂલવાળી ન હોય, એમાં એક ભ્યામો થવાનું કારણ આ છે. ભાઈ વાત આવી સરસ કરે છે, ચોખ્ખી કરે છે, જ્ઞાનીઓ કહે છે, ગુરુદેવ કહે છે, એવી જ વાત છે આ તો, પછી શું વાંધો, એમ ન ચાલે. પ્રયોજનભૂત ઉપર કેટલું લક્ષ છે, જે યથાર્થ મુમુક્ષુ છે એ ત્યાંથી વિચારે છે કે પ્રયોજનભૂતની વાત કેટલી આવે છે, એનું લક્ષ કેટલું છે, એની મુખ્યતા કેવી રીતે આવે છે, એના ઉપરથી એની યથાર્થતાનું માપ નીકળે. કોનો કાળ નથી પાક્યો, કોનો કાળ નથી પાક્યો ધીરુભાઈ, હે એ કાળ ફાળની વાત બધા રોતલ માણસો કરે, હું આપણે તો પુરુષાર્થની વાત કરવાની, કાળ ફાળની નહીં. પાણીની તરસ લાગી હોય તો કે કાળ પાક્યો હશે તરફ પાણી આવશે એમ વિચારે છે, હે છાપામાં આવે સવારના પરમાં વાંચે કે આજે મ્યુનિસિપાલિટી શું પાણી નહીં આપે, અથવા આજે અડધી કલાક આપશે ને કાલથી બંધ છે પાણી આપવું, આજે એક કલાક આપી દેશે, બે કલાક આપી દેશે. તો કે કાંઈ નહીં, હવે આપણે કાંઈ પાણી ભરવું નથી, કાળે બધું થવાનું છે, ભરાવાનું પણ કાળે અને નહીં ભરાવાનું પણ કાળે, એમ રાખે છે. જેટલા વાસણ અભેરાયે ચડાયા હોય, ચડાવ્યા હોય, એ ઉતારી ઉતારી સાફ કરી અને બધા ભરી લ્યો. હે, બેની પાણી નથી આવવાનું તો અત્યારે બધા વાસણ ભરી લ્યો. ક્યાં કાળ ભૂલી જાય છે ને, આ ટાઇલા કરવા હોય ત્યારે કઈ ભાઈ કાળ નથી પાડતો, એ બધા ટાઇલા છે. હું ટાઇલા એટલે શું કઈ ખબર છે, વગડા કરે ને છોકરાઓ, નો ભૂખ લાગી હોય ત્યારે શું કરે, આ બરાબર નથી. દાળમાં આવડી મોટી રાઈ કેમ આવડી આવી, ઠીક રાઈ તો રાઈ જેવડી જોઈ ને, વાંધો કાઢવો હોય તો ગમે ત્યાંથી કાઢે. હા, તો એટલે તો દોષનું અવલોકન કરવાનો પ્રોસેસ, દર્શનનું ઘટાડવાનો પ્રોસેસ છે. અવલોકનમાં દર્શનનું મન થાય છે, નિષ્પક્ષપણે અવલોકન કરે તો બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. એ 254માં નાખ્યું છે કૃપાલદેવ. નિર્ણયની દિશામાં એ જીવ આગળ વધે છે, એમ છે. અજ્ઞાની કદાચિત વ્યવહાર ધારણા કરે પણ અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી. ક્યાં સુધી ધારણા આવે કે અંતર્મુખ થયા વિના ધર્મ થવાનો નથી. બહિર્મુખ પરિણામે ગમે તે કરી છૂટો, કાંઈ ધર્મ લાભ બિલકુલ થવાનો નથી. અહીં સુધી ધારણા ચોખ્ખી હોય, પોતે અંતર્મુખ દ્રષ્ટિ કરે એ પરિસ્થિતિમાં આવતો નથી. અને પોતે અંતર્મુખ દ્રષ્ટિ કરે તો કેવી રીતે કરે, એનો શું પ્રોસેસ છે, પ્રક્રિયા છે કે જેથી અંતર્મુખ દ્રષ્ટિ કરી શકે, એ વાત ઉપર એનું સંશોધન હોતું નથી, એની જિજ્ઞાસા હોતી નથી. એ વાત આવે તો એનું ધ્યાન રહેતું નથી, લક્ષ્ય રહેતું નથી, અને ધરતી જાય છે. એટલે પોતે અંતર્મુખ દ્રષ્ટિ કરી શકતો નથી. તેથી અપ્રયોજનભૂત હોય તેને જ તે જાણે છે. એટલે જ્યારે એથી બાદ થઈ ગયો, અંતર્મુખ દ્રષ્ટિનો વિષય છૂટી ગયો, એનો અર્થ શું કે અપ્રયોજનભૂત હોય એને માત્ર જાણે છે. એટલે પ્રયોજનભૂત વિષયમાં તો સંછેડીને વિષય નક્કી કરવો જોઈએ. એમાં ચાલુ સ્વાધ્યાયની કોઈ લાઈન તૂટી જાય છે એવું પણ વિચારવાની જરૂર નથી. લાઈન શું કરવા તૂટે, કંઈ કારણ છે? તમારા પ્રયોજનની પકડ તમને હોય, માનો વેપારનો વ્યવહાર કરીએ છીએ ત્યારે આગલો માણસ ગમે એટલો સમજાવ આવે, તમે સમજી લ્યો છો? કેમ કે તમને તમારા લાભ નુકસાનની પકડ છે. તમારું પ્રયોજન શું છે? પોતાના લાભ નુકસાન સાથે. બોલી સામો માણસ હો વાત કરે નહીં, હે, એ ગુમાવી ગુમાવીને ગમે ત્યાં આવે, પછી પોતાના પ્રયોજનને પકડીને બેઠો છે, એમ કહે છે કે ભાઈ એ બધી વાત સાચી પણ આમ નહીં થાય. માજન મારા મા બાપ પણ મારી ખીલી નહીં ફરે, પ્રયોજનની ખીલી નહીં ફરે, ત્યાં કેમ પકડીને બેસી જાય છે? એમ અહીંયા પણ પોતાના પ્રયોજનની પકડ બરાબર રહેવી જોઈએ. પછી એમાં લાઈન તૂટવાનો સવાલ નથી ઊભો થતો, લિંક તૂટવાનો સવાલ ઊભો નથી થતો. આપણા પ્રયોજનને પકડીને આપણે બેઠા છીએ, પછી કોઈ લાઈન તોડાવી નાખે એ વાત ક્યાંથી રહી આવે છે? સવાલ જ નથી ઊભો થતો. એ રીતે પ્રયોજનની પકડ એ સફળતાની માસ્ટર કી છે. એ ચાવી તો હાથમાં રહેવી જ જોઈએ. એ ચાવી નથી તો એક તાળું નહીં ખુલે, બધા તાળા બંધ, એના જેવું છે. મુમુક્ષુની ભૂમિકામાં એ જરૂરી છે. અને જ્ઞાન દશા તો એ પ્રયોજનની દ્રષ્ટિ કેળવાઈને ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ છે. એટલે કહ્યું કે જ્ઞાનીને તો પ્રયોજનભૂત ઉપર લક્ષ્ય જાય છે અને સુખી થાય છે. એ તો કેમ કે એ તો એ દશા કેળવાઈને આવેલી છે. મોક્ષની ભૂમિકામાં એ વિષયની અંદર બહુભાગ જો ગોથું ખાવામાં આવે છે તો સફળતા નથી થતી, અને જો ગોથું ન ખાય તો સડસડાટ આગળ વધે. શું એકદમ આગળ વધે ભૂલચૂક કર્યા વગરના, પછાડ ખાધા વગરનો, ત્યારે પ્રયોજન ઉપર પકડ હોય તો. જેટલી પ્રયોજન ઉપરની પકડ ઢીલી કે ઓછી કે નહીં, એટલું નુકસાન સમજવાનું છે. બહુ ચોખ્ખી વાત એ છે. એ 935 છે, એ વિષય ઉપર જરા વિશેષ પ્રકારે ધ્યાન દેવા યોગ્ય છે. એ પણ મોક્ષ માર્ગ પ્રકાશના 9મા અધિકાર ઉપર. મોક્ષ અધિકાર છે ને 9મા. મોક્ષ એટલે, મોક્ષ એટલે શું? આત્માનું હિત મોક્ષ છે. અને મુમુક્ષુને મોક્ષ એટલે પ્રયોજનભૂતની દ્રષ્ટિએ શું? એ લક્ષ્યના સ્થાને રહેલી સ્થિતિ દશા, ધ્યેયના સ્થાને રહેલી દશા, એમ પ્રયોજનને સ્પર્શે છે. જોવે તો ઉપરની દશા છે. મોક્ષ છે એ તો સર્વોત્કૃષ્ટ ઉપરની દશા છે. મુમુક્ષુને પ્રયોજન કેટલું? જે સાવતળીએ બેઠો છે, પહેલી ભૂમિકામાં છે, શરૂઆત કરવા વાળો છે, એ મુમુક્ષુને પ્રયોજન કેટલું? ધ્યેય બાંધવા જેટલું. જો એ ધ્યેય ન બાંધે તો શરૂઆત થાય નહીં. આમ છે, જો ઉપરની ભૂમિકાને, નીચલી ભૂમિકાને શું પ્રયોજન છે? જ્યાં જ્યાં જે પ્રયોજન હોય તે યથાસ્થાને સમજાવવું જોઈએ, નીચે તો સર્વોત્કૃષ્ટ દશા છે. પોટેન્શિયલ ડિફરન્સ ખ્યાલમાં આવે એ પ્રયોજન છે, અને જો ખ્યાલમાં આવે તો પુરુષાર્થ ઉપડ્યા વિના ત્વરા થાય, શીઘ્રતા આવે એમ થાય. હા, એ ગુરુદેવે જે સૂત્ર આપ્યું છે, હા એ એક ફૂટનો અક્ષર છે બનતા બધે, એવડો મોટો અક્ષર હતો. એ તો બહુ કેટલાક હોલનમાંથી કાઢ્યું હશે, એવું નિચોડ છે. મુમુક્ષુની ભૂમિકાના અનુભવનો નિચોડ કાઢીને મૂક્યો છે. 1995 રાજકોટમાં પ્રવચન આત્મસિદ્ધિ ઉપર થયા, એમાં આ વાતો આવી છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત વાળી આપણે આ પ્રવચનો વાંચ્યા ને આત્મસિદ્ધિ, એમાં એથી નીકળ્યું. ઓહો, આ તો બહુ વહેલું બહાર પાડેલું છે. 25 સ્વાધ્યાય મંદિરની દિવાલ ઉપર લખાણું છે ને, પહેલા તો જ્ઞાનમાં આવ્યું પછી લખાણું છે ને. સ્વાધ્યાય મંદિર તૈયાર થયું 1991, અને એના ઉપરના સૂત્રો લખાવવા તૈયાર થયા, એમાં ગુરુદેવનું આ સૂત્ર આવ્યું છે. સ્થાન પામ્યું છે બહુ વહેલું, સ્ટાર્ટિંગ પહેલેથી જ આ વાત કરી છે ગુરુદેવે. મોક્ષ અધિકાર છે ને, નામાં પણ આ વચનામૃતમાં પણ પહેલું વચન એ છે કે આત્માનું હિત મોક્ષ જ છે. મોક્ષ કહો, પૂરણ શુદ્ધિ કહો, એ આત્માનું હિત છે. હિત કયો કે સુખ કયો, એમાં જ આત્મા સુખી થાય. બાકી સંસારમાં કોઈ આત્મા સુખી થાય એ વાતમાં માલ નથી. આ પરિભ્રમણની ચિંતનામાં એ દેખાવું જોઈએ કે જેટલા મારા સંસારના પરિણામો થાય છે, એ આકુળતામાં થાય છે, અને એમાં હું દુઃખી થઈ રહ્યો, પછી ચાહે તે પરિણામો અનુકૂળતાને અવલંબીને હોય કે પ્રતિકૂળતાને અવલંબીને હોય. ખાલી આર્ટિકલમાં તૈયાર કરીને એમાં નાખ્યું છે એ વાત, તૈયાર થઈ ગયું. એ આખો સંસાર દુઃખી છે એમ એમાંથી નીકળે છે, પોતાના વર્તમાન અનુભવથી. અને સુખ દુઃખનું જીવને પ્રયોજન છે, અલ્ટિમેટ પ્રયોજન તો સુખ દુઃખનું જ છે. જ્ઞાનનું નથી, સુખ દુઃખનું જ પ્રયોજન છે બધા જીવને. જ્ઞાન ઓછું વધારે હોય તો કાંઈ કોઈ સુખી દુઃખી વધારે કાંઈ સવાલ નથી, ઉઘાડ ઓછો વધારે હોય એમાં કાંઈ નહીં. સુખ દુઃખને સાથે જ એને લેવા દેવા છે. એ તો નામનું છે, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. અનંત સુખ નામ દુઃખ ત્યાં ત્યાં પ્રેમ નથી એ વિચિત્રતા છે. 958 દઈશું.
વારી વેદ મંદિર ભગવાન નો જય ગૌરવ કાળ.